ओम शांति। गुड मॉर्निंग। बीजी जून 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, तमे छो रूहानी पंडा, तमारे गृहस्थ व्यवहार संभाळता साथे कमळफूल समान बनी યાદની યાત્રા કરવાની અને કરાવવાની છે। મીઠા બાળકો, તમે છો રૂહાની પંડા, તમારે ગૃહસ્થ વ્યવહાર સંભાળતા સાથે કમળફૂલ સમાન બની યાદની યાત્રા કરવાની અને કરાવવાની છે। પ્રશ્ન છે, બાપ બાળકોનો કયો શૃંગાર કરે છે, કયા શૃંગાર માટે મનાઈ કરે છે? ઉત્તર છે, બાબા કહે, મીઠા બાળકો, હું તમારો રૂહાની શૃંગાર કરવા આવ્યો છું। તમે ક્યારેય પણ શારીરિક શૃંગાર નહીં કરતા। તમે બેઘર અર્થાત કંગાળ છો। તમને ફેશનનો શોખ ન હોવો જોઈએ। દુનિયા ખૂબ ખરાબ છે, એટલે જરા પણ શરીરની ફેશન નહીં કરો। ગીત છે, આખીર વહ દિન આયા આજ। ઓમ શાંતિ। બેહદના બાપ બેસી બેહદના બાળકોને સમજાવે છે। બેહદ એટલે કોઈ હદ નહીં। કેટલા અસંખ્ય બાળકો છે, આટલા બેશુમાર બાળકોના એક જ બાપ છે જેમને રચયિતા કહેવાય છે। તે છે હદના બાબાઓ, આ છે બેહદના રૂહોના બાપ, તે છે હદના શરીરધારી બાપ, આ છે બેહદના રૂહોના એક જ બાપ, જેમને ભક્તિ માર્ગમાં બધા રૂહો યાદ કરે છે। આપ બાળકો જાણો છો, ભક્તિ માર્ગ પણ છે, સાથે સાથે રાવણ રાજ્ય પણ છે। હવે મનુષ્ય પોકારે છે કે અમને રાવણ રાજ્યથી રામ રાજ્યમાં લઈ જાઓ। બાપ સમજાવે છે, જુઓ, દેવી દેવતા જે ભારતના માલિક હતા હવે નથી, તે કોણ હતા? આ પણ હવે તમે જાણો છો। આપણે જ સતયુગી સૂર્યવંશી ઘરાનાના અર્થાત વંશજના માલિક હતા। રાજા રાણી તો હોય છે ને, તો આપ બાળકોને હવે સ્મૃતિ આવી છે, બાબા આવેલા છે આપણને બાળકોને રાજ્ય ભાગ્યનો વારસો આપવા, વિશ્વના માલિક બનાવવા। બાપ કહે છે, હમણાં બધા ભક્તિ માર્ગમાં છે, ભક્તિ માર્ગને જ રાવણ રાજ્ય કહેવાય છે। જ્ઞાન માર્ગ ફક્ત એક બાપ જ શીખવાડે છે આપ બાળકોને। એ બેહદના બાપ છે, ભક્તિ માર્ગમાં બધા યાદ કરે છે। હમણાં તમને 21 જન્મના માટે જ્ઞાનની રાજધાની મળી છે, પછી અર્ધો કલ્પ તમે પોકારશો જ નહીં, હાય રામ હાય પ્રભુ કહેવાની દરકાર જ નહીં રહેશે। હાય રામ ત્યારે કહે છે જ્યારે દુઃખી હોય છે, તમને ત્યાં દુઃખ હોતું જ નથી। હવે તમે જાણો છો, આ પણ ખેલ બનેલો છે। અર્ધો કલ્પ છે જ્ઞાનનો દિવસ, અર્ધો કલ્પ છે ભક્તિની રાત। ભક્તિ આપણને નીચે ઉતારે છે। આપ બાળકોની બુદ્ધિમાં સીડીની નોલેજ જરૂર જોઈએ। બાપ સમજાવે છે કે આ 84 જન્મોનું ચક્ર છે, આ ચક્રને જાણવાથી તમે ચક્રવર્તી રાજા બનશો। એટલે બાબા ચિત્ર પણ બનાવી રહ્યા છે, જેનાથી સિદ્ધ થાય છે કે આપણે આ ચક્રને જાણવાથી 21 જન્મના માટે રાજ્ય ભાગ્ય લઈએ છીએ। હમણાં તમે ઘણા થઈ ગયા છો, મોટી રૂહાની શક્તિ સેના બની છે, તમે બધા પંડા છો, બાબા પણ પંડા છે। એમને કહેવાય છે ગાઈડ અર્થાત માર્ગદર્શક। પંડા શબ્દ શુભ છે, યાત્રા પર લઈ જવા વાળા પંડા હોય છે। યાત્રી જાય છે તો તેમને એક ગાઈડ મળે છે કે અમને આ બધું દેખાડો, તીર્થયાત્રા પર પણ પંડા મળે છે. બાપ કહે છે, જન્મ જન્માંતર તીર્થયાત્રા કરતા આવ્યા છો. અમરનાથ પર જાય છે, તીર્થો પર જાય છે, પરિક્રમા લગાવે છે. ત્યાં જવાના સમયે પછી તે જ યાદ રહે છે. ઘર બાર ધંધા ધોરી બધાથી દિલ હટી જાય છે. અહીં તમને સમજાવાય છે, પોતાના ઘર ગૃહસ્થમાં રહેતા ધંધો ધોરી પણ કરતા રહો, અને પછી ગુપ્ત યાત્રા પર પણ રહો. આ કેટલું સારું છે. જેટલો મોટો ધંધો કરવો છે એટલો કરો, કોઈને મનાઈ પણ નથી. ભલે પોતાની રાજાએ પણ સંભાળો. રાજા જનકને પણ સેકન્ડમાં જીવન મુક્તિ મળી. તમને કોઈ બહારની યાત્રા વગેરે તરફ ધક્કા ખાવાની દરકાર નથી. પોતાના ઘરબારની પણ પૂરી સંભાળ કરવી જોઈએ. જે સેન્સિબલ અર્થાત સમજદાર સારા બાળકો છે તે સમજે છે, અમારે ઘર ગૃહસ્થમાં રહેતા કમળફૂલ સમાન રહેવાનું છે. ગૃહસ્થ વ્યવહારમાં હેરાન ન થવું જોઈએ. કુમાર કુમારીઓ તો જેવી રીતે સંન્યાસી છે તેમનામાં વિકાર નથી, 5 વિકારથી દૂર છે. હમણાં આપ બાળકો જાણો છો, આપણો શ્રૃંગાર જ અલગ પ્રકારનો છે. તેમનો અલગ છે, તેમનો છે તમો પ્રધાન શ્રૃંગાર, અમારો છે સત્તો પ્રધાન શ્રૃંગાર. જેનાથી તમે સત્તો પ્રધાન સૂર્યવંશી રાજાઈમાં જવાનું છે, જેનાથી તમારે સત્તો પ્રધાન સૂર્યવંશી રાજાઈમાં જવાનું છે. બાપ આપ બાળકોને સમજાવે છે, તમો પ્રધાન શારીરિક શ્રૃંગાર જરા પણ નહીં કરો. દુનિયા ખૂબ ખરાબ છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતા ફેશનેબલ નહીં બનો. ફેશન કશિશ કરે છે. આ સમયે સુંદરતા સારી નથી. કાળા છો તો સારું છે, કોઈ પંજો નહીં મારશે. સુંદરતા પાછળ તો ફરતા રહે છે, કૃષ્ણને પણ શ્યામ દેખાડે છે. તમારે ગોરા અર્થાત સુંદર બનવાનું છે શિવ બાબાથી. તે સુંદર બને છે પાવડર વગેરેથી. કેટલી ફેશન કરે છે વાત નહીં પૂછો. સાહુકારોનું તો સત્યાનાશ છે. ગરીબ સારા છે. ગામડામાં જઈને ગરીબોનું કલ્યાણ કરવાનું છે, પરંતુ અવાજ કરવા વાળા મોટા વ્યક્તિ પણ જોઈએ. તમે બધા ગરીબ છો ને, કોઈ સાહુકાર છે શું? તમે જુઓ કેવા સાધારણ બેઠા છો. મુંબઈમાં ફેશન જુઓ તો શું લાગેલી છે. બાબા પાસે મળવામાં આવે છે તો કહે તો કહું છું, તમે આ શારીરિક શ્રૃંગાર કર્યો છે, હવે આવો તો તમને જ્ઞાન શ્રૃંગાર કરાવીએ, જેનાથી તમે સ્વર્ગની પરી 21 જન્મોના માટે બની જશો, સદા સુખી બની જશો, ન ક્યારે રડશો ન દુઃખ થશે. હવે આ શરીરધારી શ્રૃંગાર તમે છોડી દો. તમને હું જ્ઞાન રત્નોથી એવો ફર્સ્ટ ક્લાસ શ્રૃંગાર કરાવીશ જે વાત નહીં પૂછો. જો મારી મત પર ચાલશો તો તમને પટરાણી બનાવીશ. આ તો સારું છે ને. આપ સર્વ ભારતવાસીઓને આ તમો પ્રધાન આસુરી દુનિયાથી ભગાવી સ્વર્ગની મહારાણી બનાવું છું. આપ બાળકો સમજો છો, આજે આપણે સફેદ પોશાકમાં છીએ, બીજા જન્મમાં સ્વર્ગમાં સોનાની ચમચીથી દૂધ પીશો. આ તો ખૂબ છીછી છે. આ તો ખૂબ છીછી દુનિયા છે. સ્વર્ગ તો સ્વર્ગ છે, વાત નહીં પૂછો. અહીં તમે બેગર અર્થાત કંગાલ છો. ભારત બેગર છે. બેગર ટુ પ્રિન્સ ગવાયેલ છે. આ ભારતમાં જ ફરી જન્મ લઈશો. બાપે આપણને સ્વર્ગના માલિક બનાવ્યા હતા. રાત દિવસનો ફરક છે. મહાન ગરીબ જેમને ખાવા માટે કાંઈ નથી હોતું તેમને જ દાન અપાય છે. ભારત જ મહાન ગરીબ છે. બિચારાઓને આ ખબર પણ નથી કે આ સમયે બધા તમો પ્રધાન છે. દિવસ પ્રતિ દિવસ સીડી નીચે ઉતરતા જ રહે છે. હમણાં કોઈ સીડી ચડી નથી શકતું. 16 કળાથી 14 કળા, પછી 12 કળા નીચે ઉતરતા જ આવે છે. આ લક્ષ્મીનારાયણ પણ પહેલા 16 કળા સંપૂર્ણ હતા, પછી 14 કળામાં ઉતરે છે ને. આ પણ સારી રીતે યાદ કરવાનું છે. સીડી ઉતરતા ઉતરતા બિલકુલ જ પતિત બન્યા છે, પછી સ્વર્ગના માલિક કોણ બનાવે છે? આ વર્લ્ડની હિસ્ટ્રી જિયોગ્રાફી રિપીટ થાય છે, આ પણ બધા કહે છે. પરંતુ હવે કઈ હિસ્ટ્રી રિપીટ થશે આ કોઈ નથી જાણતા. શાસ્ત્રોમાં તો લખી દીધું સતયુગની આયુ 100,000 વર્ષ છે. તો પૂછો સતયુગ ક્યારે આવશે? કહેશે હજુ 40,000 વર્ષ પડ્યા છે. તમે સિદ્ધ કરી બતાવો છો કલ્પની આયુ જ 5,000 વર્ષ છે, તે પછી ફક્ત સતયુગને જ 100,000 વર્ષ આપી દેશે. ઘોર અંધકાર છે ને, તો મનુષ્ય કેવી રીતે માને ભગવાન આવેલા હશે? તે સમજે છે ભગવાન ત્યારે આવશે જ્યારે કળિયુગનો અંત થશે. હવે આપ બાળકો આ બધી વાતોને સમજો છો, વિનાશ સામે ઊભો છે. બાળકોને સમજાવાય છે કે વિનાશના પહેલા બાપ પાસેથી વારસો લઈ લો. પરંતુ કુંભકરણની નિંદરમાં સૂતેલા પડ્યા છે તો બિચારા હાય હાય કરી મરશે, તમારો જય જયકાર થઈ જશે. વિનાશમાં હોય જ છે હાય હાય, વિપરીત બુદ્ધિ હાય હાય જ કરશે. હમણાં તમે છો સાચાની સંતાન, સાચા. નર્કનો વિનાશ થયા વગર સ્વર્ગ કેવી રીતે બનશે? તમે કહેશો આ તો મહાભારત લડાઈ છે, તેનાથી જ સ્વર્ગના દ્વાર ખુલવાના છે. મનુષ્ય તો કાંઈ પણ નથી જાણતા. તમારી બુદ્ધિમાં છે આપણને હમણાં દૈવી સ્વરાજ્યનું માખણ મળે છે, તે પરસ્પર લડતા રહેશે. તે છે પણ મનુષ્ય, તમે પણ મનુષ્ય, પરંતુ તે છે આસુરી સંપ્રદાય. તમે છો દૈવી સંપ્રદાય. બાપ બાળકોને સન્મુખ સમજાવે છે. આપ બાળકોને અંદરમાં ખુશી રહે છે કે અનેક વાર તમે આવી રાજધાની લીધેલી છે, જેમ પહેલા તમે લઈ રહ્યા છો, જેમ હમણાં તમે લઈ રહ્યા છો, તે પરસ્પર માં બે બિલાડીઓ લડે છે. માખણ તમને મળે છે આખા વિશ્વની બાદશાહીનું. તમે અહીં આવો જ છો વિશ્વના માલિક બનાવવા. તમે જાણો છો આપણે બાબાથી યોગ લગાવ તમે જાણો છો આપણે બાબાથી યોગ લગાવી કર્માતીત અવસ્થાને પામશું. તે પરસ્પર લડશે, આપણે વિશ્વની બાદશાહી મેળવી જ લઈશું. આ તો કોમન અર્થાત સામાન્ય વાત છે. તે બાહુબળવાળા વિશ્વની બાદશાહી લઈ ન શકે. તમે યોગ વર્થી વિશ્વના માલિક બનો છો. તમારો છે જ અહિંસા પરમો દેવી ધર્મ. અહીં હિંસાઓ તમારો છે જ અહિંસા પરમો દૈવી ધર્મ. બંને હિંસાઓ ત્યાં હોતી નથી. કામ કટારીની હિંસા સૌથી ખરાબ છે, જે તમને આદિ મધ્ય અને અંત દુઃખ આપે છે. આ કોઈને ખબર નથી રાવણ રાજ્ય ક્યારે થાય છે. હમણાં પોકારે છે આવીને અમને પાવન બનાવો, તો જરૂર ક્યારેક પાવન હતા ને. ભારતવાસી બાળકો જ પોકારે છે દુઃખથી લિબરેટ અર્થાત મુક્ત કરો, શાંતિ ધામમાં લઈ જાઓ, દુઃખ હરીને સુખ આપો. શ્રી કૃષ્ણને હરિ પણ કહે છે. બાબા એમને હરિના દ્વારે લઈ ચાલો. બાબા અમને હરિના દ્વારે લઈ ચાલો. હરિનું દ્વાર છે કૃષ્ણપુરી, આ છે કંસપુરી. આ કંસપુરી આપણને પસંદ નથી, માયા મચ્છંદર નવ ખેલ દેખાડે છે. આ તો તમે જાણો છો, રાવણનું રાજ્ય દ્વાપરથી શરૂ થાય છે. દેવતાઓ જે પાવન હતા તે પતિત થવાના શરૂ થાય છે. આની પણ નિશાનીઓ જગન્નાથપુરીમાં છે. દુનિયામાં ખૂબ ગંધ થયેલી છે. હવે આપણે તો તે બધી વાતોથી નીકળી પરિસ્થાનમાં જઈએ છીએ. આમાં ખૂબ હિંમત મહાવીરપણું જોઈએ. બાબાના બનીને પતિ થોડી બનવાનું છે. તે સમજે છે સ્ત્રી પુરુષ સાથે રહે અને આગ ન લાગે આ થઈ ન શકે, એટલે જ હંગામા કરે છે કે અહીં સ્ત્રી પુરુષને ભાઈ બહેન બનાવાય છે. એવું તો ક્યાંય લખેલું નથી. ખબર નહીં અહીં કયું જાદુ છે. અરે, તમે બ્રહ્મા કુમારીઓની પાસે જશો અને બસ તમને ત્યાં બાંધીને રાખશે, એવું ત્યાં ઉશ્કેરતા રહે છે. આ પણ ડ્રામામાં નોંધ છે. જેમનો પાઠ હશે તે કેવી રીતે પણ આવી જશે. આમાં ડરવાની વાત જ નથી. શિવ બાબા તો જ્ઞાનના સાગર, પતિત પાવન, સર્વના સદગતિ દાતા છે. બ્રહ્મા દ્વારા પતિતથી પાવન બનાવે છે. આ શબ્દ એવા મોટા લખેલા હોય જે કોઈ પણ આવીને વાંચે, પવિત્રતા પર જ કેટલા વિઘ્ન નાખે છે. બાપા કહે છે, બાળકો, કોઈ પણ દેહધારીમાં મોહની રગ ન હોવી જોઈએ. જો ક્યાંય મોહની રગ હશે તો ફસાઈ જશો. અહીં તો મમ્મા મરે તો બી હલવા ખાના. બાબા સામે બેસાડીને પૂછે છે, કાલે તમારું કોઈ મરી જાય તો રડશો તો નહીં? આંસુ આવ્યા તો ફેલ, નાપાસ થયા. એક શરીર છોડી બીજું લીધું, એમાં રડવાની વાત શું છે? બીજો કોઈ સાંભળે તો કહે, મુખથી સારું તો બોલો. અરે, સારું જ તો બોલીએ છીએ. સતયુગમાં રડવાનું હોતું જ નથી. આ જીવન તમારું તેનાથી પણ ઓછું છે. તમે છો બધાને રડવાથી બચાવવા વાળા. પછી તમે કેવી રીતે રડશો? આપણને પતિઓના પતિ મળ્યા છે જે આપણને સ્વર્ગમાં લઈ જાય છે. પછી નરકમાં પાડવા વાળા માટે આપણે કેમ રડીએ? બાબા કેટલી મીઠી મીઠી વાતો સંભળાવે છે વારસો લેવા માટે. આ સમયે ભારતનું કેટલું અકલ્યાણ થયેલું છે. બાપ આવીને કલ્યાણ કરે છે. ભારતને મગધ દેશ કહે છે. સિંધ જેવા ફેશનેબલ કોઈ હોતા નથી. વિદેશથી ફેશન શીખીને આવે છે. વાળ ઓળાવવા પર આજકાલ છોકરીઓ કેટલા ખર્ચા કરે છે. તેમને કહેવાય છે નરકની પરીઓ. બાપ તમને સ્વર્ગની પરીઓ બનાવે છે. કહે છે, અમારા માટે તો અહીં જ સ્વર્ગ છે. આ સુખ તો લઈ લઈએ, કાલે શું થશે અમે શું જાણીએ. એવા અનેક વિચારવાળા આવે છે. અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાબા નમસ્તે, નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, સાચા સાચા રૂહાની પંડા બની બધાને ઘરનો રસ્તો બતાવવાનો છે. શરીર નિર્વાહ અર્થ ધંધો કરતા યાદની યાત્રામાં રહેવાનું છે. કાર્ય વ્યવહારમાં હેરાન નથી થવાનું. બીજી પોઈન્ટ છે, જ્ઞાન શૃંગાર કરી સ્વયંને સ્વર્ગની પરી બનાવવાનું છે. આ તમોપ્રધાન દુનિયામાં શારીરિક શૃંગાર નથી કરવાનો. કળિયુગી ફેશન છોડી દેવાની છે. વરદાન છે, બાળક અને માલિકપણાના બેલેન્સ દ્વારા યુક્તિયુક્ત ચાલવાવાળા સફળતા મૂર્ત ભવ. બાળક અને માલિકપણાના બેલેન્સ દ્વારા યુક્તિયુક્ત ચાલવાવાળા સફળતા મૂર્ત ભવ. જેટલું થઈ શકે સર્વિસના સંબંધમાં બાળકપણું, પોતાના પુરુષાર્થની સ્થિતિમાં માલિકપણું. જેટલું થઈ શકે સર્વિસના સંબંધમાં બાળકપણું, પોતાના પુરુષાર્થની સ્થિતિમાં માલિકપણું. સંપર્ક અને સર્વિસમાં બાળકપણું. યાદની યાત્રા અને મંથન કરવામાં માલિકપણું. સાથીઓ અને સંગઠનમાં બાળકપણું અને વ્યક્તિગતમાં માલિકપણું. આ બેલેન્સથી જ ચાલવું, આ બેલેન્સથી ચાલવું જ યુક્તિયુક્ત ચાલવું છે. એનાથી સહજ જ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે, એકર સ્થિતિ રહે છે અને સહજ જ સર્વના સ્નેહી બની જાઓ છો. સ્લોગન છે, વિચારવું અને કરવું સમાન હોય ત્યારે કહેવાશે પાવરવાળો શક્તિશાળી આત્મા. વિચારવું અને કરવું સમાન હોય ત્યારે કહેવાશે પાવરવાળો શક્તિશાળી આત્મા. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. આજની પોઈન્ટ છે, હર્ષિત રહેવાનો ગુણ પુરુષાર્થમાં બહુ જ મદદગાર બની શકે છે, પરંતુ જેવી રીતે ચહેરો હર્ષિત રહે છે તેવી રીતે આત્મા પણ સદૈવ હર્ષિત રહે. આ નેચરલ ગુણને આત્મામાં લાવવાનો છે. સદા હર્ષિત રહેશો તો પછી માયાની કોઈ આકર્ષણ આકર્ષિત નહીં કરશે. આ બાપની ગેરંટી છે. પરંતુ સદા હર્ષિત રહેવા માટે પોતાની રૂહાની શાનમાં રહેજો અને સહનશીલ બની સાક્ષી દ્રષ્ટા થઈ માયાના ખેલને જોજો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.